समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमा आपणे 14 गाथा करी, 14 गाथा पछी थी आपणे 13मा श्लोक सुधी स्वाध्याय कर्यो छे। 13मा प्रश्नमां ए वात आवी कि पहेला सम्यक दर्शन ने प्रधान करीने वात करवामां आवी हती, हवे ज्ञान ने मुख्य करीने कहे छे के शुद्धनयना विषय स्वरूप आत्मानी अनुभूति छे, तेज सम्यक ज्ञान छे। पहला आत्मानी अनुभूति नी वात करवामां आवी हती कि शुद्ध नय छे एने तू जाण। 14मी गाथामां एम कहेवामां आव्युं हतुं कि एवा पांच भावरूप शुद्धनय छे अने एवा शुद्धनयना आश्रय संकित प्रगट थाय छे ए वात कहेवामां आवी हती। हवे एना पछीना जे श्लोकमां अमृतचंद्राचार्य भगवाने हवे कुंकुंदाचार्य भगवान जे वात कहेवाना छे એ પહેલાથી આપણને જણાવ્યું છે, એટલે 15મી ગાથા અની શરૂઆતમાં જે શ્લોક આવે છે 13મો શ્લોક, એમાં એમ દર્શાવ્યું કે શુદ્ધનયના વિષય સ્વરૂપ આત્મા અને એની અનુભૂતિ, શુદ્ધનયના વિષય સ્વરૂપ આત્મા કહો કે પછી એમ કહો કે શુદ્ધનય છે એ જ આત્મા છે, એમાં એ વિષય અને વિષય એવો કોઈ ભેદ ન રહે ત્યારે પછી શુદ્ધનયને જ પછી આત્મા કહેવાય, શુદ્ધનયને આત્મા કહ્યો અને એની અનુભૂતિ, એ અનુભૂતિને પણ પછી આત્મા કહ્યો છે। એટલે જે વિષય છે એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, ત્રણેય કાળ જે એક સરખું રહે છે એવું ધ્રુવ, એ ધ્રુવ સ્વરૂપ છે, એની અનુભૂતિ, એ અનુભૂતિને જ પછી આત્મા કહ્યો છે। અને એ અનુભૂતિ જે થાય છે ત્યારે ખરેખર જેને અનુભૂતિ થઈ છે એ સમ્યક દ્રષ્ટિ છે, એમ પણ આગળ વાત આવી। હવે એ અનુભૂતિ છે એ સમ્યક જ્ઞાન છે, અહીંયા જ્ઞાન કહેવું છે, સમ્યક દર્શનને પહેલાં પ્રધાન કરીને કહ્યું તો હવે જ્ઞાનને મુખ્ય કરીને વાત કરવી છે, એટલે એને સમ્યક જ્ઞાન છે એમ હવે 15મી ગાથામાં કહેશે। 15મી ગાથામાં જતા પહેલા ફરીથી સહેજ આપણે 14મી ગાથાનો પહેલા વિચાર કરી લઈએ જેથી કરીને એ આપણને સરળતા રહે। 14મી ગાથામાં પાંચ ભાવની વાત કરવામાં આવી, પાંચ ભાવ, કયા પાંચ ભાવ કહેવામાં આવ્યા કે અબદ્ધ સ્પષ્ટ, એટલે બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં, એવા એ પાંચ ભાવની વાત કરવામાં આવી। હવે એના પછીથી જ્યારે 15મી ગાથા લે છે એમાં પણ એ પાછા અબદ્ધ સ્પષ્ટ એ તો લેવામાં આવે જ છે, અને પાંચે ભાવ એમાં લેવામાં આવશે, પણ એમાં ત્રણ ભાવ કહેવામાં આવ્યા છે અને બાકીના બીજા ભાવ સાથે સમજી લેવાના છે। એટલે પાંચે ભાવને આપણે યાદ કરવા માટે 14મી ગાથા તરફ આપણે જઈ રહ્યા છીએ કે અબદ્ધ સ્પષ્ટ છે, પછી અનન્ય છે, નિયત છે, અવિશેષ અને અણસંયુક્ત, એમ પાંચ ભાવ રૂપ આત્માને તું જાણ, અને જે નય એવા પાંચ ભાવરૂપ આત્માને જણાવે છે તે શુદ્ધ નય છે એમ 14મી ગાથામાં કહેવામાં આવ્યું। અબદ્ધ સ્પષ્ટ એટલે જે બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, અન્યને કહ્યું એટલે જુદી જુદી ગતિ નથી, નરક ગતિ, મનુષ્યની ગતિ એવી કોઈ ગતિ જે છે એ નથી, અનન્ય, અન્ય અન્યપણો નહીં. નિયત એટલે જે જ્ઞાનના ઉઘાડ અથવા તો જેને એમ કહેવાય કે એમાં વધઘટ થવી પર્યાયની અંદર, એવું કંઈ વધઘટપણું પણ એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી એટલે એ નિયતપણું છે. અને એમાં સમુદ્રનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. અવિશેષ એટલે ગુણ ગુણીના ભેદ રૂપ જે વિશેષતા જે છે એવી વિશેષતા આત્માના મૂળ સ્વભાવમાં નથી એમ કહ્યું. અને અણસંયુક્ત અથવા તો અસંયુક્ત તો એ સંયુક્તપણું જે રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ સાથે એટલે જે ઉદયમાં આવ્યું છે એની સાથે જે સંયુક્તપણું છે એ સંયુક્તપણું નથી એમ એવા પાંચ ભાવરૂપની વાત ફરી પાછી અહીંયા 15મી ગાથામાં પણ કરે છે. આપણે 15મી ગાથા લઈએ. 15મી ગાથામાં કહે છે કે યહ પશ્યતિ આત્માનમ અબદ્ધ સ્પૃષ્ટ નન્યમ વિશેષમ અપદેશ શાંત મધ્યમ પશ્યતિ જીન શાસનમ સર્વમ. આપણે 15મી ગાથા ગુજરાતીમાં લઈએ.
અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જી અવિશેષ દેખે આત્માની તે દ્રવ્ય તે મજ ભાવ જીન શાસન સકલ દેખે ખરી.
ગાથાના અર્થમાં કહે છે કે જે પુરુષ યહ એટલે જે પુરુષ આત્માના એટલે આત્માને અબદ્ધ સ્પૃષ્ટમ એટલે અબદ્ધ સ્પૃષ્ટ, અનન્યમ એટલે અનન્ય, અવિશેષમ અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત. જો અહીંયા ત્રણ ભાવ દર્શાવવામાં આવ્યા છે એટલે એમ કહ્યું કે એમાં પાંચે પાંચ આવી જાય છે, નિયત અને અસંયુક્ત પણ સાથે છે. લેવામાં આવ્યા છે અબદ્ધ, અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ, પણ એની સાથે નિયત અને અસંયુક્ત પણ આવી જાય છે. એટલે એમ કહે છે કે તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત પશ્યંતી દેખે છે તે સર્વમ જીન શાસનમ, સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન અપદેશ શાંત મધ્યમ બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. પહેલા એમ કહ્યું હતું કે જે આ પાંચ ભાવ જણાવનારો જે કહેનારો જે નય છે એ નય ને તું શુદ્ધ નય જાણ એમ કહ્યું હતું. અહીંયા એમ કહે છે કે એવા ભાવરૂપ આત્માને જે જુએ છે એવો પુરુષ જે પુરુષાર્થ કરી અને એણે એ શુદ્ધનયના વિષયરૂપ આત્માને જાણ્યો અને પછી એની અનુભૂતિ કરી છે એની વાત લીધી. 14મી ગાથામાં તું એને શુદ્ધનય જાણ એમ કહ્યું હતું, એને શુદ્ધનય જાણ એમ કરીને વાત કહેવામાં આવી હતી કે એવું જણાવનારો નય છે એ શુદ્ધનય છે. હવે એ શુદ્ધનયનો વિષય એ શુદ્ધ ભગવાન આત્મા એનો જે અનુભવ કરે છે એ અનુભવ કરનારની વાત અહીંયા લેવામાં આવી છે. એ રીતે ગાથા લેવામાં આવી કે જે પુરુષ એ રીતે આત્માને દેખે છે, એવા પાંચ ભાવરૂપ આત્માને દેખે છે જે પુરુષ એટલે જે પુરુષાર્થ કરી અને પોતે અનુભૂતિ કરી રહ્યો છે. અને એ કેવી અનુભૂતિ કરી રહ્યો છે તો કે આવા પાંચ ભાવરૂપ અનુભૂતિ કરી રહ્યો છે એવો પુરુષ. પુરુષ કહેતા આત્મા, પુરુષ એટલે અહીંયા લિંગની વાત નથી, પુરલિંગ ને સ્ત્રીલિંગ ને નપુસકલિંગ એ પ્રમાણે પુરુષ એમ નહીં, પુરુષ એટલે આત્મા. જે પુરુષ આવા પાંચ ભાવરૂપ આત્માને જુએ છે, જાણે છે, દેખે છે, અનુભવે છે, અહીંયા દેખે છે કહેવાની સાથે આશય એવો છે કે એવો જ એ આત્માને અનુભવે છે, એની અનુભૂતિ કરે છે, તે સર્વજીન શાસનને દેખે છે, સર્વજીન શાસનને જાણે છે, એ મોક્ષ માર્ગમાં છે. જીન શાસન એટલે શું? જીન શાસન એટલે મોક્ષ માર્ગ. જીનેશ્વર ભગવાન જીનેશ્વર ભગવાન પોતાના પુરુષાર્થ દ્વારા સર્વજ્ઞ સ્વરૂપને પ્રગટ કરીને એ હંમેશને માટે પૂર્ણતાને પ્રાપ્ત કરીને સર્વકર્મથી રહિત થઈને જ્ઞાન આનંદ સ્વરૂપમાં બિરાજી ગયા. એમણે પોતાની દિવ્ય ધ્વનિ ઓમકાર ધ્વનિ દ્વારા પોતે જે સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એ સ્વરૂપને બીજાઓ કેવી રીતે પ્રાપ્ત કરી શકે અને એ સ્વરૂપ શું છે, જીવનું એ સ્વરૂપ શું છે અને બીજાઓ કેવી રીતે પ્રાપ્ત કરી શકે એ વાત દિવ્ય ધ્વનિમાં જણાવી. ઓમકાર ધ્વનિ દ્વારા એ બધું જ્ઞાન આવ્યું. એટલે એ મોક્ષનો માર્ગ છે કે આ રીતે એવા શુદ્ધ નિર્મળ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી શકાય. એટલે એને જીન શાસન કહેવામાં આવ્યું. જીનેશ્વર ભગવાને ઓમકાર ધ્વનિ દ્વારા જે આપ્યું છે એ જીન શાસન છે. એટલે મોક્ષનો માર્ગ છે તે જીન શાસન છે. અને એવું જીન શાસનનું જાણવું કોને થાય છે, તો કે જે આત્માની અનુભૂતિ કરે છે એને એવા જીન શાસનનું જાણવું અનુભવવું થાય છે. એ જીન શાસનને દેખે છે, એ મોક્ષ માર્ગમાં છે, બીજો કોઈ મોક્ષ માર્ગમાં નથી. જે પુરુષ આવા પાંચ ભાવરૂપ આત્માને અનુભવે છે, જાણે છે, દેખે છે, અનુભવે છે પોતાના પુરુષાર્થ દ્વારા, એ જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં જે મોક્ષનો માર્ગ દર્શાવવામાં આવ્યો એવા મોક્ષ માર્ગને આત્મસાત કરે છે, જાણે છે, એટલે જીન શાસનને એ દેખે છે એમ કહેવામાં આવ્યું. હવે જીન શાસન વિશે અહીંયા બે વાત લખી છે કે એ કેવું છે જીન શાસન, એટલે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્ય શ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. જીન શાસન બાહ્ય અને અભ્યંતર બે રૂપે દર્શાવ્યું છે. બાહ્યમાં એક દ્રવ્ય શ્રુત રૂપે અને અભ્યંતર એ જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. એટલે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત રૂપે છે. દ્રવ્યશ્રુત છે તે શું છે, તો કે આ આગમ છે એ દ્રવ્યશ્રુત છે. ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને જે રચના કરી એ આગમો એ દ્રવ્યશ્રુત છે, એ બાહ્ય છે, એ બાહ્ય દ્રવ્યશ્રુત છે. અને અભ્યંતર શું છે, તો કે એવું જ એ જ્ઞાનરૂપ ભાવશ્રુત પ્રગટ કરવું એ અભ્યંતર છે. જીન શાસનના અહીંયા બે ભાગ પાડ્યા, એક બાહ્ય દ્રવ્યશ્રુત અને અભ્યંતર એ જ્ઞાનરૂપ ભાવશ્રુત. ભાવશ્રુત જીવે પોતામાં પ્રગટ કરવાનું છે અને દ્રવ્યશ્રુત છે એ આગમ છે. એ પ્રભુની વાણીમાં જે આવ્યું છે એ માત્ર દ્રવ્યશ્રુત છે, એનો માત્ર અભ્યાસ કરીએ, માહિતી રૂપે રાખીએ અને મને આવડે છે એમ સમજીને પંડિતાઈ કરીએ તો એ જીન શાસનની પ્રાપ્તિ થતી નથી. જીન શાસનમાં આપણે પ્રવર્તતા નથી, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી, જીન શાસનને આપણે દેખતા નથી. પરંતુ એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને એવું જ અંતરમાં ભાવશ્રુત પ્રગટ કરવામાં આવે તો જ એ જીન શાસનને દેખે છે એમ કહેવાય. એટલે જ્યારે જીન શાસનને દેખે છે એમ કહે ત્યારે એને બાહ્યમાં દ્રવ્યશ્રુત જે છે એને સાંભળ્યું છે, સમજ્યો છે, વિચાર્યું છે, મનન મંથન ચિંતન પણ થયું છે અને પછી એવું જ અંતરમાં જ્ઞાનની દશામાં એને એવું ભાવશ્રુત પ્રગટ કર્યું છે. હવે આવું ભાવશ્રુત જે પ્રગટ કરે છે એને માટે અહીંયા કહેવામાં આવ્યું કે જેને આત્માની એવી શ્રદ્ધા અને અનુભવ છે એવો જીવ. અને કેવી શ્રદ્ધા અને અનુભવ, તો કે આવા પાંચ ભાવરૂપ, જે પાંચ ભાવ કયા, એવા પાંચ ભાવરૂપ જેને શ્રદ્ધા અને અનુભવ થયો છે એવો જીવ એ સર્વ જીન શાસનને એટલે બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતને એ જાણે છે, દેખે છે, અનુભવે છે, એટલે નિશ્ચયથી એ મોક્ષ માર્ગમાં છે. એનો અર્થ એવો થાય કે નિશ્ચયથી એ મોક્ષ માર્ગમાં છે. માત્ર માહિતી રૂપે જાણવું એમ નહીં, પરંતુ એ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું જે જીવ શાસન છે, મોક્ષનો માર્ગ છે, એને અનુભવ સહિત એમાં એ પ્રવર્તે છે, આત્માના સ્વરૂપને જાણે છે, એટલે એ નિશ્ચયથી ખરેખર એ મોક્ષ માર્ગમાં છે એમ કહેવામાં આવે. ફરીથી આખી વાતનો વિચાર કરીએ એટલે વધારે સ્પષ્ટ થાય કે જે પુરુષ આ ચૈતન્ય સ્વરૂપ આત્મા કેવો છે, એ અબદ્ધ સ્પૃષ્ટ, એટલે કે જેને કર્મ સાથે બંધ નથી અને કારણે રજકણો સાથે એને કોઈ સ્પર્શ નથી, એવા કર્મબંધ અને કારણે રજકણોથી સ્પર્શાયેલો નથી, એવા બંધ અને સ્પર્શથી રહીત, અનન્ય એટલે કે એને અન્ય અન્ય જુદી જુદી મનુષ્ય નરકની ગતિ કે તિર્યંચની ગતિ એવી કોઈ ગતિ નથી, અવિશેષ એટલે કે જે જ્ઞાન દર્શન આદિ જે ગુણ ભેદ રહિત સામાન્ય એકરૂપ, વિશેષપણું કઈ રીતે છે, ગુણ અને ગુણીનો ભેદ કરવાથી વિશેષપણું છે. જ્ઞાન દર્શન આદિ જે ગુણ છે એને ભેદરૂપ કહેવામાં આવે છે, એ વિશેષપણું કહેવામાં આવે છે, પણ ખરેખર એવું વિશેષપણું નથી, એ અવિશેષ એટલે એક રૂપે છે, એમાં ગુણ ગુણીનો ભેદ નથી, એટલે એવો અવિશેષ. અને બીજા જે બે બોલ આ ગાથામાં આમ લેવામાં નથી આવ્યા એ નિયત, નિયત એટલે કે જેમાં વૃદ્ધિ હાનિ રૂપ અવસ્થા થતી નથી, એમાં અવસ્થામાં એટલે જ્ઞાનની અવસ્થામાં જ્ઞાનના ઉઘાડમાં કોઈ પ્રકારે એ હાનિ પહોંચતી નથી કે વૃદ્ધિ થતી નથી, એવું નિયતપણું. અને અસંયુક્ત એટલે કે પુણ્ય અને પાપ, રાગ અને દ્વેષ અને એને લીધે થઈ અને સુખ દુઃખની કલ્પનાઓ થાય તે એ બધાથી જે રહિત છે, એ બધાથી રહિત છે, એવા પાંચ ભાવરૂપ જે આત્માને અંતરમાં અનુભવે છે એ સર્વ જૈન શાસનને દેખે છે અને સમસ્ત જૈન શાસનનું રહસ્ય એણે જાણી લીધું છે, એટલે મોક્ષ માર્ગને એણે બરાબર આત્મસાત કરી લીધો છે, એનું રહસ્ય એને સમજાઈ ગયું છે. કેમ કે એ જૈન શાસન બે રૂપે છે, એક બાહ્યમાં દ્રવ્યશ્રુત રૂપ અને અભ્યંતરમાં એ ભાવશ્રુત રૂપ, અને ભાવશ્રુત જે છે તે પોતાના સ્વરૂપનું જ્ઞાન રૂપે એ પ્રગટ કરે છે, એટલે એવું એ ભાવશ્રુત છે. એટલે ભગવાન આત્મા નિત્ય મુક્ત સ્વરૂપ જ છે, શુભાશુભ ભાવ વિનાનો છે, ત્રણેય કાળ એ ચૈતન્ય રૂપ છે, એનો સ્વભાવ જ ચૈતન્ય છે. એવા આત્માનો અભ્યંતર એટલે અંતરંગ જ્ઞાનથી એટલે ભાવશ્રુત જ્ઞાનથી અનુભવ કરવો, એટલે પોતે પોતાના ઉપયોગને શુદ્ધ કરવો, અથવા તો એમ કહીએ કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી અને એવા આત્માનો અનુભવ કરવો, એ ભાવશ્રુત છે. અને એવા ભાવશ્રુતથી એવા અનુભવ દ્વારા એ આત્માને જાણે છે, તો એ જીન શાસનને જાણે છે, અને એ અનુભવ જે છે એ વખતે એનો ઉપયોગ જે છે તે આત્મા તરફ ઢળ્યો છે, તો એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય છે. અને એ પર્યાય જે શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય થઈ એ વિતરાગી પર્યાય છે, એ વિતરાગી પર્યાય છે, અને એ જ જૈન ધર્મ છે, જૈન દર્શન છે. એ રાગ વિનાની વિતરાગી દશા એ જ જૈન શાસન છે, એ જ મોક્ષનો માર્ગ છે. કેમ કે નિર્મળ પર્યાય થાય છે ને, આત્મા તરફ ઢળતા જે પર્યાય થઈ તે શુદ્ધ નિર્મળ પર્યાય થઈ એ વિતરાગી દશા છે. નિર્વિકલ્પ ધ્યાનમાં જે શુદ્ધ પર્યાય થઈ પોતાના સ્વરૂપને જાણનારી એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષ માર્ગ છે. અને એમાં જ્યારે એ સ્થિરતા કરે છે તો પછી છેવટે પૂર્ણતાને પ્રાપ્ત કરી લે છે. એટલે એવી વિતરાગી દશા છે એ જૈન શાસન છે. અને એ જ જૈન ધર્મનું રહસ્ય છે. એટલે એવા પાંચ ભાવરૂપ આત્માને જે દેખે છે એ જૈન શાસનને દેખે છે, એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, એમ અહીંયા મૂળ ગાથામાં કહેવામાં આવ્યું. દરેક આત્માનો સ્વભાવ આવો જ છે. પાંચ ભાવરૂપ જે કહેવામાં આવ્યું છે ને, એ ભાવ આત્માના જીવના છે અને દરેક આત્માનો એ ભાવ છે. એની પર્યાય વર્તમાન ગમે તે હોય, પણ એ પર્યાયને ન જોતા, પર્યાયને ગૌણ કરીને, એ ભલે એ અળસિયાની પર્યાયમાં હોય કે બેક્ટેરિયાની પર્યાયમાં પણ હોય કે એ નારકીની પર્યાયમાં હોય, પણ એ કોઈ પણ પર્યાય તરફ લક્ષ ના આપતા. એટલે કે કર્મ બંધને કારણે જે એની દશા વર્તે છે એના તરફ લક્ષ નહીં આપતા. અને જે પર્યાય છે એ પર્યાયને અનુરૂપ જે શરીરના સંયોગમાં એ રહ્યો છે એ સંયોગ તરફ પણ લક્ષ નહીં આપતા. અને એટલું જ નહીં, પણ એ વખતે એના જે ભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, એને પણ ગૌણ કરીને મૂળ શુદ્ધ સ્વરૂપ શું છે એનો જો વિચાર કરવામાં આવે તો એ એવા પાંચ ભાવરૂપે આત્માનું સ્વરૂપ છે. અને એવા પાંચ ભાવરૂપે આત્માનું સ્વરૂપને જણાવનારો જે શુદ્ધ નય છે, જે ચૌદમી ગાથામાં કહેવામાં આવ્યું, એનો આશ્રય કરવો, એટલે કે એ જે વિષય છે શુદ્ધ આત્મ સ્વરૂપ, એને ધ્યાવવું, એમાં લીનતા કરવી, એનું નામ ધર્મ. એટલે એને એ વખતે જે પર્યાય પ્રગટ થાય એને સમ્યક દર્શન કહ્યું. હવે અહીંયા પંદરમી ગાથામાં એ વાતને જરા આગળ વધારી અને અહીંયા જ્ઞાન અપેક્ષાએ વાત કરી કે એ જ્યારે એવો શુદ્ધનયનો વિષયભૂત ભગવાન આત્મા જ્યારે અનુભવમાં આવે છે, એટલે એવા પાંચ ભાવરૂપ એવા આત્માને જે અનુભવે છે, એટલે જે પોતે પુરુષાર્થ કરે છે અને એવો અનુભવ કરે છે, એ અનુભવ કરનારો મોક્ષ માર્ગમાં જ છે, એને સમ્યક જ્ઞાન છે, એનું જ્ઞાન છે તે સમ્યક છે. એટલે જ્ઞાન સાથે વાત કરવી હતી એટલે એમ કહ્યું કે એ જીન શાસનને દેખે છે. જીન શાસન એ એટલે શું, કે કોઈ રાજ્યનું શાસન એમ નહીં પ્રભુ. એ શાસનનો અર્થ એવો થાય છે કે જે આત્માનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપને દર્શાવનારું જે જ્ઞાન, જેનો ઉદ્ભવ તીર્થંકર ભગવાનની વાણીમાં થયો છે, એ જીન શાસન છે. એવું એમણે પોતે પહેલા પ્રગટ કર્યું છે અને પછી એ ઓમકાર ધ્વનિ રૂપે જગતને આપ્યું છે, એ જીન શાસન છે. શાસન અહીંયા કહેતા એ જ્ઞાન છે, એ સમગ્ર જ્ઞાન છે, તે જીન શાસન છે. અને એ જ્ઞાન એ આખો માર્ગ છે, મોક્ષનો માર્ગ એ જ્ઞાન માર્ગ છે, એ જીન શાસન છે. અને એવા જીન શાસનને કોણ દેખે છે, કોણ અનુભવે છે, તો કે જેને આત્માનો અનુભવ થાય એને અનુભવે. માત્ર વાતો કરે એ નહીં, એટલા માટે પાછી સ્પષ્ટતા કરી કે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત રૂપે છે જીન શાસન. દ્રવ્યશ્રુત રૂપે જે છે એ આગમ છે, અને ભાવશ્રુત રૂપે એ જે જીવ એનો અભ્યાસ કરીને એના મનન મંથન ચિંતન કરી અને પછી એમ પોતે પરિણમે છે, જેવું જ્ઞાનમાં આવ્યું છે એવા જ જ્ઞાન રૂપે પોતે પરિણમી જાય છે, તો એ ભાવશ્રુત છે. અને એવું દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત રૂપ થવું એટલે મોક્ષ માર્ગમાં પ્રવર્તવું. એટલે જે આત્માનો અનુભવ કરે છે એને આવા જ્ઞાનનો અનુભવ થાય છે, એમ અહીંયા જ્ઞાનની મુખ્યતા કરીને દર્શાવવું છે. અહીંયા મુખ્યતા જ્ઞાનની કરી છે, જ્યારે પહેલા એ દર્શનની મુખ્યતા હતી, અહીંયા જ્ઞાનની મુખ્યતા કરીને વાત કરવામાં આવી છે. ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો, અનુભવવો, એવું ભગવાને જૈન શાસનમાં કહ્યું છે. એ જ જૈન શાસન છે. પોતાના સ્વરૂપમાં અનુભવ કરી અને પછી વિશેષતાથી એમાં રમણતા કરવી, સ્થિરતા કરવી, એ જ જીન શાસન છે, એ જ મુક્તિનો માર્ગ છે, એ જ મોક્ષ માર્ગ છે. અને આ જૈન શાસન છે એ ખરેખર જોવા જઈએ તો એ દ્રવ્યમાં નહીં પણ પર્યાયમાં છે. એટલે પર્યાયમાં છે એટલે કે એવી પર્યાય થાય છે, જૈન શાસનમાં જે કહેવામાં આવ્યું છે એવી પર્યાય થાય છે. એ કંઈ વાત કરવાની કે ચર્ચા કરવાનો કોઈ વિષય નથી, એવું જીન શાસન નથી, એ અનુભવ ગમે છે એટલે અનુભવતી થવી એટલે એ પર્યાય છે, કે પર્યાયમાં એ પ્રગટ કરવાનું છે. એવા જીન શાસનને પર્યાયમાં એને પ્રગટ કરવાનું છે. ને પર્યાયમાં પ્રગટ કોણ કરે કે જે આત્માને જાણે અનુભવ દ્વારા, એ આ જીન શાસનને પર્યાયમાં પ્રગટ કરે છે. પૂર્ણ જીન સ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર જે શુદ્ધ ઉપયોગ, એને જ જૈન શાસન કહેવામાં આવે. અને આ જીનેશ્વરનો માર્ગ છે. અને જેણે આવા આત્માને જાણ્યો નથી એણે કાંઈ પણ જાણ્યું નથી. પર્યાય દ્રષ્ટિમાં જે રહ્યો છે અને જે પર્યાય તરફ દ્રષ્ટિ કરી અને આત્માને શુદ્ધ સ્વરૂપે નહીં જાણતા એને બંધ સ્વરૂપ જાણે છે, કે અન્ય અન્ય જુદી જુદી અવસ્થા સ્વરૂપ જાણે છે, કે ભેદરૂપ દેખે છે, એ ગમે તેટલો અભ્યાસી હોય છતાં પણ એ જૈન શાસનમાં નથી. એ અજૈન શાસન છે, એ અજૈન શાસન છે. કુંકુંદાચાર્ય ભગવાને આ ગાથા લખી અને સમ્યક જ્ઞાનની વાત અહીંયા કરી છે કે એવા આત્માનો અનુભવ કરતા જે જ્ઞાન જે વર્તી રહ્યું છે એ જૈન શાસનમાં જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે. એટલે જૈન શાસન એટલે જીનેશ્વર ભગવાનની વાણીમાં આવેલું જે જ્ઞાન અને જેને આત્માનો અનુભવ છે એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ જુદાપણું નથી, એ એમ જ છે. અનુભૂતિ રૂપે જ માર્ગ છે, મોક્ષનો માર્ગ જે છે તે અનુભૂતિ રૂપે જ છે. એ કોઈ વિકલ્પરૂપ કે ચર્ચારૂપે માર્ગ નથી, કે કોઈ ક્રિયારૂપે માર્ગ નથી. વિતરાગી શુદ્ધ આત્માનું સ્વરૂપ છે અને એવા વિતરાગી શુદ્ધ આત્માને અનુસરીને જે અનુભવ થાય એ અનુભૂતિ મોક્ષ માર્ગ છે. શુદ્ધ આત્માની અનુભૂતિ એ જ મોક્ષ માર્ગ છે. અને એણે એક વખત વસ્તુને જાણી લીધી પછી એને પછી કોઈ પણ પ્રકારના બીજા અન્ય વિકલ્પ રહેતા નથી. એ શાસ્ત્ર વાંચે છે તો પણ એની દૃષ્ટિ તો આત્મા તરફ રહે છે. એ દ્રવ્ય સ્ત્રુતનો અભ્યાસ કરે છે તો પણ એને ભાવસ્ત્રુત કેમ પ્રગટ કરવું અને ભાવસ્ત્રુતમાં જે પ્રગટ થયું છે આત્માનું સ્વરૂપ એવા સ્વરૂપમાં કેમ કરી અને વિશેષતાથી સ્થિરતા કરવી એ જ એનું લક્ષ્ય રહે છે. એને જ જૈન શાસન કહેવામાં આવ્યું છે. સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ, સર્વજ્ઞતાનો અનુભવ જે અંશે થાય છે, સર્વજ્ઞને જે પૂર્ણ અનુભવ છે એનો અંશ અહીંયા પોતાના સ્વરૂપનો અનુભવ કરતા પ્રગટે છે. એટલે એ સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ છે, એ શુદ્ધ ઉપયોગ છે, એ મોક્ષ માર્ગ છે, એ જ જૈન શાસન છે, એ જ જૈન ધર્મ છે. કોઈ સંપ્રદાય જૈન ધર્મ છે, જૈન શાસન છે એમ નથી, એ કોઈ સંપ્રદાય નથી. તો એ રીતે અહીંયા જૈન શાસનની વાત કરી. હવે આપણે આગળ ટીકામાં એની સ્પષ્ટતા સમજીએ. અહીંયા ટીકામાં કહે છે કે જે આ અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત, જો અહીંયા પાંચે પાંચ ભાવ અહીંયા લઈ લેવામાં આવ્યા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પાંચે ભાવ લીધા છે. કેટલાક પંડિતો છે ને ઘણી વસ્તુમાં નાની નાની બાબતમાં સમજે નહીં અને પછી વાંધા વચકા કાઢતા હોય છે, એટલે એમને આ માટે વાત છે. કેમ કે એ પછી એમ કે મૂળ ગાથામાં ત્રણ લીધા છે અને અહીંયા કેમ પાંચ તમે વાત કરો છો. જો અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમણે પાંચે અહીંયા લીધા છે કે જે આ અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ છે, તે નિશ્ચયથી સમસ્ત જીન શાસનની અનુભૂતિ છે. કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. શું કહે છે? કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે. શ્રુત જ્ઞાન આત્મા છે એટલે શું છે? કે જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. અને આપણે જાણીએ છીએ તે શ્રુત જ્ઞાન છે, તે પરોક્ષ જ્ઞાન છે. અને જ્યારે આત્માની અનુભૂતિની વાત આવે છે ત્યારે જે અનુભવ જે છે એ પ્રત્યક્ષ રહ્યો છે. એ અનુભવ જે છે તેમાં જે છે એ પ્રત્યક્ષ છે. અને એમાં જે જ્ઞાન જે છે એ જ્ઞાનને માટે પણ એમાં એમ કહેવામાં આવ્યું કે એ અનુમાન દ્વારા છે, એટલે અનુમાન પ્રમાણ છે, અનુમાન પ્રમાણ છે. એટલે એમાં જે અનુભૂતિ થઈ છે તે આત્માની જ અનુભૂતિ છે. એટલે અહીંયા એમ કહે છે કે કારણ કે શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે, એ વાત આપણે આગળ પણ કરી છે. તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. આપણે અગાઉ પણ એ બીજી રીતે પણ આપણે કરી ગયા છીએ કે જે આત્માને અનુભવે છે તે શ્રુત કેવળી છે, અને જે શ્રુત ને જાણે છે એટલે કે જ્ઞાનને જાણે છે એ પણ શ્રુત કેવળી છે, એ પણ ગાથા આપણે અગાઉ કરી ગયા છીએ. અહીંયા એ જ્ઞાનની વિશેષતાથી વાત છે, જ્ઞાનની મુખ્યતાથી વાત છે. એટલે અહીંયા કહે છે કે એ શ્રુત જ્ઞાન પોતે આત્મા જ છે, અને તેથી જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે. કેમ કે આત્માનું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે, અને અનુભૂતિમાં એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એને અનુભવમાં આવે છે. એટલે જે અનુભૂતિ છે એ જ્ઞાનની અનુભૂતિ કહો કે આત્માની અનુભૂતિ કહો, બંને એક જ છે. આત્માની અનુભૂતિ એ પોતાના જ્ઞાનની જ અનુભૂતિ છે. પોતાના સ્વરૂપની અનુભૂતિ કહીએ ત્યારે એમાં એ જ્ઞાનની અનુભૂતિ છે, અને જ્ઞાનની અનુભૂતિ એ જ આત્માની અનુભૂતિ છે. કેમ કે સ્વરૂપ જ એવું છે, અનંત ગુણો આત્મામાં છે, અને અનંત ગુણો એને એક રૂપે અનુભવમાં આવે છે. પણ એમાં એ જાણનારું જ્ઞાન છે, વિશેષતાથી જાણનારું એ જ્ઞાન છે. સામાન્ય અવલોકન રૂપે એ દર્શન છે, અને વિશેષતાથી જાણનારું જ્ઞાન છે. એટલે બધાને જાણનાર તો જ્ઞાન ગુણ છે, એની પર્યાય છે એ જ બધાને જાણે છે. અનંત ગુણોની અનંત પર્યાયો એ બધાનો અનુભવ એને આનંદ રૂપે સુખરૂપે થાય છે. તો એ આનંદને જાણનાર કોણ છે? એ આનંદને જાણનાર એ આત્માનું જ્ઞાન છે. એટલે કે એ જ્ઞાનની જ્ઞાન ગુણની પર્યાય છે, એ શુદ્ધ પર્યાય છે, એમાં એ અનુભવ રૂપે એ જણાય છે. એટલે અનુભૂતિ છે એ ખરેખર જ્ઞાન છે, અથવા તો જ્ઞાનની પ્રક્રિયા છે એ અનુભવની પ્રક્રિયા છે. એટલે આત્માની અનુભૂતિ એ જ્ઞાનની અનુભૂતિ કહો, અથવા તો જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ કહો. આગળ વાત અહીંયા કરે છે કે પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ પ્રગટપણો અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવ આચ્છાદનથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. શું કહે છે અહીંયા? પરંતુ હવે ત્યાં સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ, આવિર્ભાવ એટલે પ્રગટ થવું, પ્રગટપણું, સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે એનું ઢંકાઈ જવું, એ આચ્છાદિત થઈ જવું. જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કયો છે? સામાન્ય જ્ઞાન જે છે એનું તો પ્રગટપણું, પણ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. હવે જ્ઞાન જ્યારે સ્વ અને પર પ્રકાશક છે ત્યારે એ જ્યારે પરને જાણે છે અને એમાં એ જે જ્ઞેયને જાણે એ જ્ઞેય આકારે જ્ઞાન થાય, એટલે કે જ્ઞેયનું જ્ઞાન એને થાય છે. જ્ઞેય આકારે જ્ઞાન થાય છે એટલે એનો અર્થ એ છે કે એ જ્ઞેયને એ જાણે છે, એ જ્ઞેયનું એને જ્ઞાન થાય છે, તો એને જ્ઞેય આકાર જ્ઞાન કહ્યું. તો એવા જ્ઞેયાકાર જ્ઞાન જે છે એનું ઢંકાઈ જવું, એવું જ્ઞેયાકાર જ્ઞાનનું ઢંકાઈ જવું થાય, અને સામાન્ય જ્ઞાન એટલે પોતાનો જેવું સ્વરૂપ છે એમાં જે આત્માનો શુદ્ધ નિર્મળ અનંત ગુણોની માં રહેલો જે જ્ઞાન ગુણ છે એ જ્ઞાન રૂપે પોતે પરિણમન કરે છે, એ જ્ઞાન એને સામાન્ય જ્ઞાન કહેવાય. તો એનું જ્ઞાન એનું પ્રગટપણું, એ જ્ઞાનનું પ્રગટપણું, એટલે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને, આત્માને ધ્રુવને જ્ઞેય બનાવીને જ્ઞાન કરે છે ત્યારે જે જ્ઞાન છે તે સામાન્ય જ્ઞાન છે, અને પરને જ્યારે એ જ્ઞેય બનાવી અને જ્યારે જ્ઞાન કરે છે ત્યારે એ પર સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાન, અને અહીંયા એ જ્ઞેયાકાર જ્ઞાન કહ્યું, તો એવા એ જ્ઞેયાકાર જ્ઞાનને અહીંયા વિશેષ કહ્યું છે, અને પેલાને આત્માનું જે જ્ઞાન છે એને સામાન્ય કહ્યું છે. એટલે સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું અને વિશેષ એટલે જ્ઞેયાકાર જ્ઞાન એનું ઢંકાઈ જવું, એનું એ જ્ઞાનનો તિરોભાવ. એવું થવાથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે એટલે પરના લક્ષે જે થાય છે જે જ્ઞાન એ જ્ઞાનની વાત નથી, પણ સ્વના લક્ષે થતું જે જ્ઞાન એટલે એનો જ્ઞાન ગુણ છે એનું શુદ્ધ નિર્મળ પરિણમન એ જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે એ જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. તો પણ જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તે સ્વાદમાં આવતું નથી. જ્ઞાન એને દરેક સમયે ખરેખર તો અનુભવમાં આવે છે, એ પરનું જ્ઞાન કરે છે એટલે એનું જ્ઞાન પર જ્ઞેયના આકારે થાય છે એ વખતે, પણ ખરેખર તો એ જ્ઞાન એનું પોતાનું છે. એ જ્ઞાનની પર્યાય જે થઈ છે એ એની પોતાની છે. એ જ્ઞાનની પર્યાય સાથે જીવને પોતાને તાદાત્મ્યપણું છે, એને પર સાથે તાદાત્મ્યપણું નથી. છતાં પણ જે અજ્ઞાની છે એ જ્ઞેય આકાર જ્ઞાન થયું હોય ત્યારે એ જ્ઞેયોનું જે જ્ઞાન છે એટલે એમાં એ આસક્ત થાય છે. એ પોતાના જ્ઞાનમાં આસક્ત નથી થતો, પણ એ જ્ઞેયનું આકાર જ્ઞેય આકારે થયેલું જ્ઞાન એમાં એ આસક્ત થાય છે, એટલે કે જ્ઞેયોમાં આસક્ત થાય છે. એને જાણવામાં એને રસ પડે છે, એને જાણવામાં રૂચિ થાય છે, એટલે એને આત્માનું જ્ઞાન દ્રષ્ટિમાં આવતું નથી. બીજી રીતે જો કહીએ તો આપણે એમ કહેવાય કે એ જાણનારો ભગવાન આત્મા એને એ જાણતો નથી. એ જ્યારે પરને પણ જાણે છે ત્યારે જાણનારો એ પોતે છે અને જાણવાવાળું એનું પોતાનું જ્ઞાન છે. એને નહીં જાણતા એ પર પદાર્થ સંબંધીની જે માહિતી છે અને એ પર પદાર્થમાં એની આસક્તિ વર્તે છે, એમાં એની રૂચિ વર્તે છે, એટલે એ જ્ઞાનનો કરનારો ભગવાન આત્મા એ વખતે પણ એને પોતાને અનુભવમાં આવે છે, પણ એના તરફ એની દ્રષ્ટિ થતી નથી. ફરીથી વાત લઈએ, બહુ સરસ રીતે સમજવા જેવી છે. જ્ઞેય આકારની વાતને બરાબર પહેલા આપણે એકવાર કરી ગયા છીએ એટલે બહુ તકલીફ નહીં પડે સમજવામાં. જ્ઞેય આકાર એટલે શું છે? જ્ઞાન થાય છે તો એ કેવી રીતે થાય છે કે આપણે મિરરના એક્ઝામ્પલથી સમજ્યા છીએ, અરીસાના ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ કે એમાં જે જ્ઞેયો છે જે જ્ઞાનમાં જણાય એને જ્ઞેય કહેવાય, જે સામે જે જ્ઞાનમાં જણાઈ શકે એને જ્ઞેય કહેવાય. એટલે જેમ અરીસાની સામે જે પદાર્થ છે એને બિંબ કહીએ છીએ અને એના પ્રતિબિંબ અરીસામાં પડે છે અને બધા જ પ્રતિબિંબ એક સાથે પડે છે એ અરીસાની નિર્મળતા દર્શાવનારા છે કે એટલી અરીસાની નિર્મળતા છે, એટલો અરીસો ચોખ્ખો છે તો બધા સ્પષ્ટ પ્રતિબિંબ જણાય છે. એવી રીતે અહીંયા જ્ઞાન છે એમાં જે જણાય છે એ બધા જ્ઞેયો છે. એ જ્ઞેયો કઈ એ જ્ઞાનની અંદર આવી જતા નથી, પણ એ જ્ઞેયો જેવા છે એવા જ જ્ઞાનમાં ઝળકે છે, એવા જ જ્ઞાનમાં ઝળકે છે. જેમ પેલા અરીસાની સામે બિંબ છે અને અંદરમાં જે દેખાય છે તે પ્રતિબિંબ છે, તો પ્રતિબિંબ જે છે એની અંદર કઈ પેલા જે બિંબો છે એની કોઈ અશુદ્ધિ હોય તો એમાં પેસતી નથી, કે એની ગંધ હોય તો એ પેસતી નથી. એ જ રીતે આપણે આગળ ગાથામાં કરી ગયા છીએ કે એ જ્ઞાનની અંદર જ્ઞેયની કોઈ અશુદ્ધિ હોય એ કંઈ પ્રવેશ પામતી નથી, છતાં પણ એ જ્ઞાનરૂપી અરીસામાં એ બધા જ્ઞેયો જણાય છે. જ્ઞેય કોને કહેવાય? જે જ્ઞાનમાં જણાય તે જ્ઞેય, એટલે એ જ્ઞેય એ બધા એમાં દેખાય છે. અને એમ જણાય છે ત્યારે આપણે એમ કહેવાય એને, એ જ્ઞેયોને જ્યારે એ જ્ઞાન જાણે છે ત્યારે એમ કહેવાય કે જ્ઞેય આકાર થયું, જ્ઞાન જ્ઞેય આકાર થયું, એમાં પ્રતિબિંબ પડે છે. તો પણ ખરેખર જો જોવા જઈએ તો નિશ્ચયથી તો એ જ્ઞાન પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યું છે, એ જ્ઞેયમાં વ્યાપ્યું નથી. જ્ઞાન એ પેલા જે જ્ઞેયો છે જેને એ જાણે છે એમાં એ વ્યાપતું નથી અને પોતે પોતાનામાં જ રહ્યું છે, અને પેલા જ્ઞેયના આકારો જે છે એ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે ખરેખર તો એ જ્ઞાન આકારે જ રહ્યું છે, એ જ્ઞાન આકારે જ રહ્યું છે. પણ જ્યારે એ જ્ઞેયને મુખ્ય કરીને વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે જ્ઞેય આકારે જ્ઞાન થયું. પણ જ્યારે જ્ઞાનની મુખ્યતાથી વાત કરવામાં આવે ત્યારે જે જ્ઞાન છે તે આત્માનું છે ને એ આત્મામાં જ રહ્યું છે, એ જીવ છે, એ અજીવ નથી, એ જીવ છે, એ આત્માની જ પર્યાય છે કે જેમાં એ પેલા જ્ઞેય આકાર જ્ઞેયો બધા એમાં જણાય છે. તો એ જ્ઞેય આકાર એટલે જ્યારે એ જ્ઞેયોને જાણે છે તો જ્ઞેય સંબંધીની જે માહિતી એને આપણે જ્ઞાન કહીએ છીએ, જ્ઞેય સંબંધીનું જે જ્ઞાન જે છે એ જ્ઞાનને જ જાણવામાં જે રોકાયો છે, એટલે કે આ જ્ઞેય સામે જે દેખાય છે કોમ્પ્યુટર, તો એ કોમ્પ્યુટરને જાણવા વાળો જે થયો છે એ જ્ઞેય આકારમાં આસક્ત છે, એ જ્ઞેયોમાં આસક્ત છે. પણ એ જ્ઞાનમાં જે કે જે જાણનાર જે છે એમાં જેની દ્રષ્ટિ થઈ છે કે એ જ્ઞાન કરનારો કોણ, તો કે હું ભગવાન આત્મા પોતે જ હું જ્ઞાન કરનારો છું એમ જેની દ્રષ્ટિ થઈ છે એ તો પોતે જ્ઞાનને જ જાણે છે, અને પોતે પોતાના જ્ઞાનને જાણવા વાળો એ પોતે પોતાના સ્વરૂપને જાણનારો છે. ત્યારે એ પોતે પોતાના સ્વરૂપને જાણનારો છે, એમાં દ્રષ્ટિનો જ ફેર છે. માત્ર એટલું જ છે કે જ્યારે જે પરને પણ જાણે ત્યારે પણ ખરેખર તો એને જાણનારો જ જણાય છે, પર નથી જણાતું. પણ એની દ્રષ્ટિ એમ બદલાવાને બદલે એની દ્રષ્ટિમાં રાગ અને દ્વેષ પડ્યા છે, એને રૂચિ પડી છે બહારમાં, તો એને પર જણાય છે. પરને જાણતા પણ ખરેખર તો પર નથી જણાતું. જો દ્રષ્ટિ બરાબર કરે તો એને જાણનારો જણાય, પણ એને જાણવું હોય તો, અને જો એને પરમાં જ રાગ છે તો એને પર જણાય છે. એટલે એને માટે અહીંયા કહે છે કે જે જ્ઞેયોમાં આસક્ત છે તેમને તે જ્ઞાન અનુભવમાં આવતું નથી. કયું જ્ઞાન? આત્માનું જ્ઞાન. એને સ્વાદમાં આવતું નથી. વસ્તુસ્થિતિ તો એમ જ છે કે આત્માની અનુભૂતિ, જ્ઞાનની અનુભૂતિ એ આત્માની અનુભૂતિ છે, કેમ કે જ્ઞાન આત્માનું છે. એ જ્ઞાન આત્માનું છે ને, એ જ્ઞાનનું પરિણમન એટલે એ આત્માનું જ પરિણમન છે. અનંત ગુણોનું પરિણમન કહો કે આત્માનું પરિણમન કહો કે દ્રવ્યનું પરિણમન કહો, એક જ છે. એ વાત એક જ છે. એટલે એ આત્માની જ અનુભૂતિ છે. જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે, અને એમાં એ પોતે પોતાના સ્વરૂપને એટલે જે બદલાતું નથી એવું ધ્રુવ એના તરફ ઉપયોગને લઈ જાય છે, તો એ ઉપયોગને શુદ્ધ ઉપયોગ કહેવાય. ત્યાં લક્ષ લઈ જાય છે એને શુદ્ધ ઉપયોગ કહેવાય, અને એવા શુદ્ધ ઉપયોગ દ્વારા એ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે. એ સામાન્ય, એ જ્ઞાન સામાન્ય એટલે એ જ્ઞાનનું પ્રગટપણું થયું, એટલે એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થયો. અને એ વખતે એને પેલું વિશેષ, વિશેષ એટલે જ્ઞેય આકાર જે જ્ઞાન હતું પર નું લક્ષ્ય કરતા એ જ્ઞેયોનું જ્ઞાન એ વખતે એને રહેતું નથી. એટલે એ વખતે એ પરને જાણતો નથી, એ વખતે એ પરને જાણતો નથી, અને માત્ર એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને જ જાણે છે, એને જે અનુભવ કરે છે ત્યારે એને એવું પ્રગટ જ્ઞાન થાય છે. પણ જે અજ્ઞાની છે એ એમ નહીં કરતા, એ જ્ઞેયોમાં આસક્ત છે, એટલે એને તો એ પર જે જ્ઞાન જ્ઞેય આકાર થતું તો એ જ્ઞેયોનું જ જ્ઞાન છે, એમાં રૂચિ છે, એને એ આત્મા અનુભવમાં આવતો નથી. અને આ વાતને અહીંયા દ્રષ્ટાંતથી સમજાવવામાં આવી છે. અહીંયા આચાર્ય ભગવાને એ વાતને દ્રષ્ટાંતથી સમજાવી છે. એમાં કહે છે કે જેમ અનેક તરહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ, લવણ એટલે મીઠું, સોલ્ટ, કોમન સોલ્ટ, ટેબલ સોલ્ટ જે કહીએ તે મીઠું, અનેક તરહના શાક, જાત જાતના શાક આપણે કરીએ ને, એમાં શાક હોય કે દાળ હોય ગમે તે, જેમાં આપણે બધા એ ભોજનની અંદર એ બધામાં આપણે મીઠું નાખીએ છીએ, એટલે એનો અહીંયા એ એક્ઝામ્પલ લીધો છે, એ ઉદાહરણ લઈને વાત કરે છે કે એ તરે તરેના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી, વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે સામાન્ય ના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષરૂપ લવણ તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે. એટલે એમ કહેવું છે કે જે શાકના સ્વાદમાં જે એને લવણનો સ્વાદ આવે છે, મીઠાનો સ્વાદ આવે છે, એટલે શાકને ના સ્વાદ રૂપે એને અનુભવે છે. લવણનો સ્વાદ કેવો છે? ખારો છે. તો એ ખારાસ જે છે એને શાકના સ્વાદ તરીકે એને અનુભવમાં આવે છે. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં છે? એ શાક ઉપર છે. એટલે કે જાણે કે એ ખારાસ છે, શાકની ખારાસ છે. જુદા જુદા શાકભાજી બનાવ્યા છે તો એના સ્વાદને એ શાકના સ્વાદ તરીકે લે છે. ખરેખર એ ખારાસ તો મીઠાની છે, લવણની છે એમ નહીં જાણતા એ શાકની નો સ્વાદ છે એમ જે જાણે છે. કેમ કે એને શાકનું લોલુપ પણ છે, શાક તરફની રૂચિ છે, એમાં રસ છે, એટલે એ શાકનો સ્વાદ સમજે છે. એ ખારાસ એના અનુભવમાં આવે છે તો એ શાકનો સ્વાદ તરીકે એ ખારું શાક છે એમ માને છે. એમ નથી જોતો કે શાક નહીં પણ એ લવણ છે, મીઠું છે, તે ખારું છે એમ એ અનુભવતો નથી. એ વાત અહીંયા કરી. એટલે ફરીથી વાંચશું તો સમજાઈ જશે. જેમ અનેક તરહના શાક આદિ ભોજનના સંબંધથી એટલે ભોજનો કરવાથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ, એટલે સામાન્ય લવણના તિરોભાવ એટલે મૂળ એ મીઠાનો સ્વાદ, સામાન્ય મીઠાનો જે સ્વાદ છે એને ઢંકાઈ ગયો, પણ એને બદલે વિશેષ લવણના આવિર્ભાવથી, વિશેષ લવણના આવિર્ભાવથી એટલે જે પેલો સ્વાદ જે આવ્યો શાકનો એમાં જે ખારાસ આવી એને એ અનુભવે છે. એટલે સામાન્ય ના તિરોભાવરૂપ અને શાક આદિના સ્વાદ ભેદે, શાકનો જે સ્વાદ છે એ ભિન્ન ભિન્ન પ્રકારના શાક છે, એ ભિન્ન ભિન્ન સ્વાદ છે, એમાં એ જે સ્વાદ રૂપે અનુભવે છે એ ખારાસ, મૂળ ખારાસ કોની છે? એ મીઠાની ખારાસ છે, લવણની ખારાસ છે. એટલે એમ નહીં અનુભવતા એ આ શાક આદિના સ્વાદ ભેદે એ વિશેષ રૂપે અનુભવે છે એમ. એને લવણનો સ્વાદ જે છે એ અજ્ઞાનીને, એટલે કે જે શાકનો લોલુપ છે એને શાક દ્વારા આવે છે, એને શાકના સ્વાદ દ્વારા જ એને જણાય છે. એટલે શાકનો સ્વાદ છે એમ એને માને છે. મીઠાના સ્વાદને એ શાકનો સ્વાદ માને છે. એમ કહે છે કે શાક ખારું છે. એમ નથી કહેતો કે શાક તો જે છે તે છે, પણ અંદર મીઠાનો સ્વાદ જે આવે છે એ ખારો છે. એટલે એ મીઠાના સ્વાદને એમાં જુદો એ જાણતો નથી. મીઠાના સ્વાદને જુદો નથી જાણતો, એ શાકના સ્વાદ રૂપે જ એ મીઠાના સ્વાદને લે છે. કેમ કે એને શાક તરફની રૂચિ છે, એની લોલુપતા છે. પણ બીજો જે છે એની વાત લે છે આગળ. પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એક આકાર અભેદરૂપ લવણ તેનો સ્વાદ આવતો નથી. બીજો જે જ્ઞાની હોય એ તો એમાં એમ લે કે એમાં ખરેખર જોવા જઈએ તો એ સ્વાદ તો મીઠાનો છે, પણ આ અજ્ઞાનીને એ સ્વાદ શાકનો લાગે છે. અન્યના સંબંધ રહિત પણાથી ઉપજેલ સામાન્ય આવિર્ભાવ, એટલે એ પેલુંનો સંબંધ શાકનો સંબંધ ન હોય તો પછી એ મીઠાનો જ સ્વાદ એને દેખાય. આ તો શાકનો સંબંધ છે એટલે એને શાકનો સ્વાદ લાગે છે. એટલે એમ કહે છે કે અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એક આકાર અભેદરૂપ લવણ, એટલે તેઓ એ શાક નથી તો એને લવણનો જ સ્વાદ લાગે એવો એ ખરેખર તો એ સામાન્ય જે કહ્યું છે, સામાન્યનો આવિર્ભાવ કયો છે એટલે મીઠાના સ્વાદનો આવિર્ભાવ અહીંયા કહ્યો છે. અને વિશેષનો તિરોભાવ, એટલે વિશેષ એટલે જે શાકનો સ્વાદ જે છે એની સાથે જે મીઠાનો સ્વાદ આવે છે એનો તિરોભાવ, એનું ઢંકાઈ જવું એમ જ્યારે અનુભવમાં આવે તો એ એક રૂપે એને અભેદરૂપ એ લવણનો સ્વાદ આવે, પણ એવું એને આવતું નથી અજ્ઞાનીને. વળી પરમાર્થથી જોવામાં આવે તો તે તો જે વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષાર રસરૂપ લવણ છે તેજ સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવતું ક્ષારરૂપ લવણ છે. એટલે ખરેખર પરમાર્થથી જોવામાં આવે, સાચી રીતે જો દ્રષ્ટિ કરવામાં આવે તો એ શાકના સ્વાદમાં જે ખારાશ છે એ મીઠાની જ ખારાશ છે. ખરેખર તો એ શાકના સ્વાદ જે છે એની અંદર જે એને ખારાશ આવે છે એ ખારાશ તો એ મીઠાની જ ખારાશ છે. એ સામાન્ય નો આવિર્ભાવ છે, એ જ લવણનો જ એ સ્વાદ છે. પણ પેલાને અજ્ઞાનીને ખ્યાલ નથી આવતો. હવે આ ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે અને એના પછી એના ઉપરથી જે વાત કરવામાં આવી છે સિદ્ધાંતની એ રીતે છે કે એવી રીતે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો, પેલા બધા જાત જાતના શાક ભોજનના બધા જે હતા એમાંથી જે એને જે ખારાશનો અનુભવ થતો હતો એની સામે અહીંયા મૂક્યું છે કે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો, અનેક જ્ઞેયોના આકારો, જુદા જુદા જ્ઞેયો એના આકારો, એટલે એનું એના સંબંધીની માહિતી. આપણે જ્ઞાન શબ્દ એટલા માટે નથી મૂકતા, જુદું પાડવા માટે કે એ જ્ઞેયોનું જ્ઞાન કરીએ છીએ, જે જ્ઞેયો વિશેની માહિતી, આ જે દેખાય છે તે બધા જ્ઞેયો જણાય છે, જ્ઞાનમાં આવે છે તે બધા, એ બધાના આકારો સાથે ખરેખર તો શું છે એ વખતે એ બધાનું જ્ઞાન કરનારું જ્ઞેય આકારે થયેલું જ્ઞાન એનું પોતાનું જ છે, એ સામાન્ય જ્ઞાન જ છે. પણ એને પેલા જ્ઞેયો જણાય છે, જેમ પેલા શાકમાં એને જુદા જુદા શાક છે તો એનો સ્વાદ જણાતો હતો, પણ એમ ખરેખર સ્વાદ તો એ મીઠાનો જ હતો, બધાની અંદર મીઠું જ હતું. એવી રીતે અહીંયા એમ કહે છે કે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ અને વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેક આકારરૂપ જ્ઞાન તે અજ્ઞાની જ્ઞેય લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે. અજ્ઞાનીને એવું જ્ઞાન અનુભવવામાં આવે છે, જુદા જુદા જ્ઞેયો છે એ આકારો રૂપ જે જ્ઞાન છે એને અનુભવમાં આવે છે. પણ એ આત્માનું જ્ઞાન છે એમ સામાન્ય જ્ઞાન જે છે એનું ઢંકાઈ ગયું છે અને વિશેષનું એને પ્રગટપણું છે. એટલે એમ કહે છે કે અનેક પ્રકારના જ્ઞેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવ, એટલે એ જ્ઞાન જે છે એ જ્ઞેયોની સાથે મિશ્રરૂપપણે છે, ત્યાં એ જ્ઞાન તો આત્માનું જ છે, પણ એ આત્માનું છે એમ એ જ્ઞાન ઢંકાયું છે અને વિશેષનું એટલે વિશેષના આવિર્ભાવ વિશેષનું જ્ઞાન અનુભવમાં આવે છે. એટલે પદાર્થોની માહિતી અને એ રૂપે જ્ઞાન જણાય છે, પણ એમાં એને આત્માનું જ્ઞાન છે એમ જણાતું નથી. એટલે વિશેષ ભાવરૂપ ભેદરૂપ અનેક આકારરૂપ જ્ઞાન તે અજ્ઞાનીને જણાય છે. કેમ કે એ જ્ઞેયમાં એને રસ છે, જ્ઞેયમાં લુબ્ધ છે, એટલે જ્ઞેયમાં એને રૂચિ છે, જ્ઞેયમાં આસક્તિ છે, એટલે જ્ઞેય લુબ્ધ જીવોને એવું સ્વાદમાં આવે છે. પણ ખરેખર તો આપણે પરમાર્થથી જેમ જોયું કે ખારાશ મીઠાની જ છે, એવી રીતે અહીંયા આગળ પણ કહે છે કે પણ એ અન્ય જ્ઞેય આકારના સંયોગ રહિતપણાથી ઉપજેલ એ જ્ઞેય આકારનો સંયોગ વિનાનું જો વિચારવામાં આવે, જાણવામાં આવે, તો એ સામાન્ય જ્ઞાનના આવિર્ભાવને અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એક આકાર અભેદ જ્ઞાન છે એ અહીંયા અજ્ઞાનીને સ્વાદમાં આવતું નથી અને એ ખરેખર તો એ સામાન્ય જ્ઞાન જ છે. એટલે કહે છે કે વળી પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવવામાં આવે છે, વિશેષના એટલે એ અનેક જ્ઞેયો દ્વારા જ્યારે અનુભવમાં આવે છે ત્યારે પણ એ ખરેખર તો એનું જ જ્ઞાન છે, તે જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ છે, બીજું નથી. પણ આ પેલા અજ્ઞાની છે જેને પરજ્ઞેયોમાં રસ છે, પરમાં રૂચિ છે, એટલે એને એ જ્ઞેય આકાર થયેલ જ્ઞાન જ અનુભવમાં આવે છે અને પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એનું જ્ઞાન એને અનુભવવામાં આવતું નથી. હવે આ સંબંધી આપણે વિશેષ સ્વાધ્યાય આવતી વખતે લઈશું. અહીંયા આજે આટલા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
દીન રા जयते वरते जयते।